પ્યારા ઇમામની પ્યારી વાતો વાંચવી, સાંભળવી, સંભળાવવી અને અંતરમાં ઉતારવી અને દિલોમાં એ મૌલાના પ્યારનો પરમ પ્રફુલ્લ તેમજ પ્રકાશિત ફુવારો પ્રગટાવવો, એમાં માનવજીવનની સાચી ધન્યતા સમાયેલી છે. એ પ્યારા અલૈહિસ્સલામે પોતાના 48માં જુમા દરમિયાન ફરમાવ્યું હતું કે તમારા દિલમાં હાજર ઇમામ પ્રત્યેનો ઇશ્ક રાખો, હાજર ઇમામના ઇશ્કમાં હંમેશા મદહોશ રહો, એવો ઇશ્ક રાખો કે પ્રેમના નશામાં જ તમારી આખી જિંદગી પૂરી થાય. સાહેબ પણ એમ આજીજી કરે છે, યા મૌલા, જ્યારે અમારી જિંદગી પૂરી થાય, છેલ્લો દમ હોય, ત્યારે આપ અમારી સામે એવી રીતે પ્રગટજો કે શિર સોહના મુગટ હો, મુખડે પે કાલી લટ હો, યહી ધ્યાન મેરે ઘટ હો, જબ પ્રાણ તન સે નિકલે. અમને ત્રુઠિયા અલીવર દાતાર. એ જી નર શ્રી ઇસ્લામ શાહે નવાજ્યા અને બોલ્યા અનંત ક્રોડીના આધાર, આજ જે માગો તે તમને આલીએ, તમને ત્રુઠા તે અલીવર દાતાર. ચેતો રેખીસરો. હકના ઇમામોમાંથી એક આપણા ચોથા ઇમામ હઝરત મૌલાના ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ્સલાતુ વસલમની ખિદમત બા બરકતમાં એક કવિતા બનાવી શાયર આવ્યો. તેણે અરજ કરી કે મૌલા, આપની મુબારક શાનમાં મેં એક કવિતા બનાવી છે, ફરમાવો તો પેશ કરું. મૌલાએ તેને કવિતા પેશ કરવાની રજા આપી અને તેણે ઇમામ સાહેબની શાનમાં પ્રશસ્ત કાવ્ય પેશ કર્યું. મૌલા ખુશ થયા અને નોકર મારફત એક સોના મહોર ભરેલી થેલી મંગાવી તે શાયરને આપી. ઇમામ એ વખતે દુનિયાબાને દરવેશીમાં સાદગીપૂર્વક જીવન વ્યતીત ફરમાવતા હતા. ઘરમાં કોઈ દિવસ જમવાનું હોય તો કદી ન પણ હોય. કબહુ ઘી ગન્ના, કબહુ મુઠ્ઠી ચના, કબહુ વોભી મના, એવી હાલત હતી. સોના મોર ભરેલી થેલીનું ઇનામ મેળવનાર કવિ હતો. ખાલી મોઢેથી વખાણ કરનારો, મૌલા પ્રત્યે માત્ર મૌખિક મોહબ્બત દેખાડનારો, સાચી શ્રદ્ધાના અજવાળા વગરનો. ઘર ઉપર જેમ દીવડો ને ભીતર કાળી રાત. તો એ કવિના મનમાં થયું કે આ શું, ઇમામ અલૈહિસ્સલામના ઘરમાં ક્યાંય સંપત્તિ દેખાતી નથી, વૈભવ જણાતો નથી, તો આ સોનૈયાની થેલી ક્યાંથી આવી? તેણે અરજ કરી, યા મૌલા, એક બીજી પણ બનાવેલી છે, આપ હુકમ કરો તો પેશ કરું. મૌલાએ કહ્યું, બોલો. અને તે કવિએ મૌલાની શાનમાં બીજી કવિતા પેશ કરી. મૌલાએ ગુલામને કહ્યું, એક બીજી થેલી આપો કવિને. થોડી વારમાં દિનારોથી ભરેલી બીજી થેલી કવિ સામે રાખવામાં આવી. કવિના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો, તે દિગ્મૂઢ થઈ ગયો. પણ તેણે પોતાના મનની વાત મનમાં જ રાખી. ફરી અરજ કરી, મૌલા, ફરમાવો તો એક ત્રીજી કવિતા પણ સંભળાવું. સંભળાવો, મૌલાએ લહેરથી ફરમાવ્યું. કવિએ ત્રીજી કવિતા સંભળાવી. સન્નાએ આલની અનુપમ ઉપમાઓ તથા કાવ્ય માધુર્યના અલંકારોને જાણે પાંખો ફૂટી હોય તેમ એ કવિતાના શબ્દો જોત જોતામાં નીલ ગગનના ગુંબજોની પેલી મેર અશ્વિશ વિરાજિત અલીઉલ અઝીમની કદમગાહમાં પહોંચી ગયા. ત્યાં તે શબ્દા પર પણ મંજૂરીની મોહર લગાવાઈ ગઈ અને કબૂલાતના શણગાર સહિત શબ્દો પાછા ધરતી પર આવ્યા. મૌલાનું વદન કમળ પુલકિત અને પ્રફુલ્લિત બન્યું. ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ તો વસલમની લેઝિક્ર ઇસ્લામ સાહેબે તેને દાદ આપતા મુબારક આંખના ઇશારાથી ગુલામ પાસે ત્રીજી થેલી મંગાવી કવિને ઇનામ આપી. કવિની સામે તો આશ્ચર્યોની પરંપરા સર્જાવા લાગી. પણ તેણે વળી અરજ કરી, મૌલા, એક ચોથી કવિતા. હા હા, બોલો, મંદ મંદ મલકાતા મૌલા બોલ્યા અને કવિએ ચોથી કવિતા પેશ કરી. તો ચોથી થેલી મળી, સોનૈયે ભરેલી. એમ સાત કવિતાઓ અને સાત થેલીઓ થઈ. તે પછી ધની સલામત સૈયદના વ નૂર મૌલાના શાહ ઇમામ મોહમ્મદીન બાકીર ફરમાવ્યું, ઓ કવિ, અગર તું કયામત સુધી કવિતાઓ પેશ કરતો રહીશ તો અમે તને કયામત સુધી સોના મહોરો ભરેલી થેલીઓ આપતા જઈશું. મમીનો સલવાત બોલો, બર મોહમ્મદ આલેવો, સૈયદો સરવર મોહઝમ દાયમન ઇકબાલેવો. તે પછી પ્યારા ઇમામના પ્યારા શબ્દો વાતાવરણને પ્યારું પ્યારું બનાવવા લાગ્યા. ઓ કવિ, અમે જમાનાના ઇમામ છીએ, અમે અલ્લાહના નૂર છીએ, અલ્લાહના ચહેરા છીએ અને અલ્લાહના હાથ છીએ. ગાલિબ થા નૂર અપના, હરેક નૂર કે ઉપર, મુસાએ સુખન કરતે થે હમ તૂર કે ઉપર. અમે કોઈ વાતના કોઈ માણસના મોહતાજ નથી. કવિએ અતિશય ગદગદ કંઠે વિનંતી કરતા ક્ષમા યાચના સહિત પોતાના દિલમાં ઉઠેલી શંકાશીલ વૃત્તિઓ બદલ તોબા કરીને અરજ કરી, યા મૌલા, આપની તાતે પાક વિશે મેં શંકા કરી, હું મહાપાપમાં પડ્યો. ઓ મૌલા, રૂહાની પિતા, મારા પર નારાજ ન થજો. મૌલા પ્રસન્ન થાવ, યા મૌલા પ્રસન્ન થાવ. જગત આખું ભલે કોપે, તમે ના કોપશો બાપુ, અમીમય આંખ કયારીમાં રહેમને રોપશો બાપુ. યા મૌલા, હું બહુ શર્મસાર છું, હવે આપનો આ માલ પાછો લઈ લો. અમે માફ કરીએ છીએ, પણ અમે આપેલો માલ પાછો નહીં લઈએ, એ પણ અમે તને બક્ષીશ દઈએ છીએ. દીધા દાન અમે પાછા નથી લેતા, અને અમારે ઘેર કઈ વાતની ખોટ છે. તું કંઈ ફિકર ન કર, પણ અમારા વિશે ક્યારેય શંકા ન કરજે. પ્યારા ઇમામની પ્યારી વાતોના પ્યારા વાંચકો અને સાંભળનારાઓ, આપના હકીર ફકીર સેવક સૈરાબને પણ આપની દુઆથી મૌલાની હુઝુરપુર નૂરમાં 21 માર્ચ 1968 નવરોઝ પ્રસંગે એક કવિતા તઝમીન પેશ કરવાનો મોકો મળ્યો હતો. સેવકે એ તઝમીન પોસ્ટ દ્વારા રવાના કરી હતી, હાથથી લખેલી ગુજરાતી લિપિમાં અને ઉર્દુ ભાષામાં. આપ સર્વે વાચક સાંભળનારાઓ, સજ્જનો, વડીલો, મુરબ્બીઓ અને મૌલાના એ પ્યારા પ્યારા બાલુડાઓને સદકે તઝમીનને પણ ઇશ્કે આલની પાંખો ફૂટી અને એ ભૂલો ભરેલી તઝમીન નીલ ગગનના કાંકરાઓ વડોટતા, નભમાં બારણાઓ ખખડાવતી, અંતે અરશ કુરશના કોટને કાંગરે થઈને હૌજે કલસરને કિનારે સાકી થઈને સુરાહી ભરીને ઊભા રહેલા મોલા મુશ્કેલ કુશાના કદમ મુબારકમાં ઉગેલા તુબાના ઝાડ પરની કોયલ બનીને ટહુકી ઉઠી. મૌલાએ ઉપર જોયું તો હકીર ફકીર પુરત કસીર સૈરાબ અબુ તુરાબીની તઝમીન બે હાથ અને ત્રીજું મસ્તક જોડી મૌલાના ચરણોને ચૂમવા નીચે ઉતરી આવી. મૌલા અનહદ ખુશ થયા. મૌલાએ કબૂલાત ફરમાવી. તઝમીનના અક્ષરે અક્ષર પર મારા માલિકે મંજૂરીની મહોર મારીને દુઆ આશીષના કૌસર હોજમાં તેને ઝપકોડી દીધી. હે તઝમીન આ પ્રમાણે છે. અય મરકઝે નુરુલ હુદા, મૌલા અલી મુશ્કિલ ખુશા, વજહે ખુદા દસ્તે ખુદા, મૌલા અલી મુશ્કિલ ખુશા, અય તાજદારે હલાતા, મૌલા અલી મુશ્કિલ ખુશા, અય બાદશાહે લાફતા, મૌલા અલી મુશ્કિલ ખુશા, હમરાઝે મહેબૂબે ખુદા, મૌલા અલી મુશ્કિલ ખુશા, શેરે કદીરે ઝુલમન સરવર શરીકે પંજતન, અય હાદીએ હકુલ મુબીન, યા મુર્તઝા યા બુલ હસત, અય ખાનઝાદે કિબરિયા, અય મોમિનો કે મન મોહન, શાહે ઝમાન કાબા વતન, અઝદર ફગન ખૈબર શિકત, અબરે કરમ બે હેરે સખા, મૌલા અલી મુશ્કિલ ખુશા. અને તેના બદલામાં મૌલા તરફથી મળેલી સોના મોહરની કોથળીઓનો અંબાર, 14 ભવનની નિયામતો પણ જેની સામે તુચ્છ છે, એવા સતભંડાર મોતીએ ભરેલા વહેદત મોહબ્બત અને અકીદતના ઝોકાર અજવાળે ચમકતા મોતીઓની અનરાધાર વર્ષા આ પ્રમાણે થઈ અમારા વહાલા રૂહાની ફરજંદ. તમારો તારીખ 25 માર્ચનો પત્ર તઝમીન સાથે મળ્યો છે, જેનું અમે અતિ આનંદ અને રસપૂર્વક વાંચન કર્યું છે. નવરોઝ પ્રસંગે તમે પેશ કરેલ અકીદત મંદી બદલ અમારા પ્રેમાળ દુઆ આશીષ ફરમાવીએ છીએ. તમારા પ્રેમાળ આગા ખાન. સાયરાબને હવે બીજું શું જોઈએ? પ્યારા ઇમામની પ્યારી વાતોના અતિ પ્યારા વાચક અને સાંભળનાર પ્રકાશક સજ્જનો તથા મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનોને સદકે આ નવાઝીશ થઈ છે. આટલું મળવા છતાં પણ હજુ સાયરાબ ધરાયો નથી. અમીના કાંઈ ધરો હોય? હવે સેવક માત્ર એટલું જ માગે છે કે આયુષ્ય વિતે ને થાય મરણ કંબરના ધણીના ચરણોમાં, તો ધન્ય કવિતા થઈ જાય સૈરાબ તમારા પ્યાર તણી. સાહેબ કે દરબાર મેં કાઠિયાવાડના એક કોમ સેવાના ભેખદારી અને મૌલાના હાજર ઇમામના ફિદાય વિશે એમ કહેવાય છે કે એક વખતે તેમને મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સાહેબની સેવામાં વિલાયત ખાતે હાજરીનું સદભાગ્ય નસીબ થયું. દુઆ આશીષ, ખાના આબાદાન વગેરે વગેરે નવાજીશો તથા કામની વાતો સંપૂર્ણ થયા બાદ મા બાપે તેમને ફરમાવ્યું કે કેમેરામેન અત્રે હાજર છે, તેને બોલાવવામાં આવે અને અમારી સાથે તમે બેસીને ફોટો પડાવો. પેલા ભાઈએ અતિશય નમ્યતાપૂર્વક દસ્તબસ્તા થઈને અર્ઝ ગુજારી કે યા મૌલા, ક્યાં આપ અને ક્યાં હું, મારું સ્થાન આપના કદમોમાં હોય, આપની સાથે કદી ન બને. જમાનાના ઇમામ સમક્ષ કેમ પેશ થવું, કેમ ઊભા રહેવું, કેમ બેસવું, કેમ વાત કરવી, કેમ ઉઠવું, વાત પતી ગયા બાદ ઇમામ ઇશારત ફરમાવે ત્યારે કેમ રજા લેવી અને કેમ પાછા જવું, એના પણ શિસ્તમય બંધનો છે, કાનૂનો છે, જે ખાસ કરીને ઇસ્માઇલી ન્યાયાધીશ કાઝી નોમાન સાહેબે વિસ્તારથી લખેલ છે અને બહુ જ સુંદર છણાવટ કરેલી છે. કાઝી જવહર આપણા મઝહબના શૂરા સૈનિકોમાંના એક હતા, જેમણે હઝરત મૌલાના સરકાર ઇમામ મોઈઝુલ્લેદિનિલ્લાહ અલે ઇસ્લામ સાહેબના જમાનામાં મિસર ફતેહ કરવા જવાનું બીડું ઝડપ્યું હતું. એ કેવા મોટા મર્તબાવાળો હશે કે જેને વિદાયમાન આપવા માટે જમાનાના ઇમામ સાહેબ પોતે કેરવાન શહેરની બહાર પધાર્યા હતા. ગાઝી જવહર જ્યારે રવાના થવા તૈયાર ઊભા રહ્યા ત્યારે હઝરત સરકાર ઇમામ મૌલાના મોઈઝ સાહેબે પોતાના શાહજાદાઓને પોતપોતાના ઘોડા ઉપરથી ઉતરી જવાની આજ્ઞા કરી. હઝરત ઇમામના શાહજાદાઓ, ઇઝ્ઝતના અમામા બાંધનારા અને સન્માનના સાહેબો એક ગુલામને વિદાયમાન આપવા માટે ઘોડા પરથી ઉતરી પડ્યા. એ જોઈને હુકુમતના અન્ય અમલદારો, વઝીરો, મુશીરો વગેરે પણ ઉતરી પડ્યા. હઝરત સરકાર મૌલાના શાહ મુહેઝ જેઓ ઘોડા પર બિરાજમાન હતા, ગાઝી જવહરે ઘોડા પર બિરાજમાન ઇમામના પગ પકડી લીધા. જ્યાં સુધી સરકાર સાહેબે ઊભા થવાની આજ્ઞા ન આપી ત્યાં સુધી એ જ હાલતમાં રહ્યા. તરત જ મૌલાએ ફરમાવ્યું કે અમો તમારાથી ઘણા પ્રસન્ન છીએ, જાઓ ફતેહ કરો, અમો તમારી સાથે છીએ. નસરુ મિનલ્લાહ વ ફતહુન કરીબ. ગાઝી જવહરે જ્યારે માથું ઊંચું કર્યું ત્યારે એની આંખો તર હતી અને અર્ઝ કરતાં કરતાં પાછા પોતાના ઘોડા પાસે આવ્યા અને ઘોડા પાસે ઊભા રહ્યા. મિસર પર ફાતેમી ખિલાફતના ફરેરા ફરકી ઉઠ્યા. ધરતી અને ગગનના ગુંબજો નારાએ હૈદરી યા અલીથી ગુંજી ઉઠ્યા. મિસરના એ વખતના પાટનગર ફુસ્તાતની જામા મસ્જિદમાં બની ફાતેમેતુઝ ઝહરા અને પંચતન પાક તેમજ અહીમતિલ અતહારના નામનો ખુતબો પઢાયો, જેમાં હઝરત મૌલાના સરકાર ઇમામ મોઈઝુલ્લેદિનિલ્લાહ ખલીફતુલ મુસ્લિમીનના નામની સાથે મસ્જિદના ખતીબે ગાઝી જવહરનું નામ પણ પ્રસિદ્ધ કર્યું. તરત જ ગાઝી જવહરે કહ્યું, આ બિલકુલ ગેરવાજબી દેખાય. હું તો સરકાર ઇમામે ઝમાનનો ખરીદાયેલો ગુલામ કહેવાઉં, મારું નામ માલિકના નામ સાથે કદી ન શોભે. એમ કહી તેણે ખતીબને ભારપૂર્વક કહી દીધું કે ખુતબામાં મારું નામ ક્યારે પણ જાહેર નહીં કરશો. ખુતબામાં તો ખુતબાના માલિકનું નામ હોય, માલિકની તારીફ હોય, ગુલામોની નહીં. એનાથી આગળની એક વાત કહું છું. પોતાના નાના જાનના ઉદ્યાનમાં મસ્તકના ખાતર અને ખૂનના સિંચન કરવા જ્યારે જન્નતના જવાનોના સરદાર બહાર પડ્યા હતા અને કરબલાની કર્મભૂમિમાં જ્યારે કુરબાનીની અજોડ કુરબાનીની કહાની લખાઈ રહી હતી ત્યારે હઝરત મૌલાના સરકાર ઇમામ હુસેનના નેજાને બુલંદ કરનાર, એ અલમને હેઠો ન પડવા દેનાર, એ ધ્વજને માટે બાહુઓ કપાવનાર અને અંતે મસ્તક તથા પ્રાણ અર્પી દેનાર હઝરત અબ્બાસ અલમ બઝારની આ વાત છે. એ જમાનાના ઇમામના ભાઈ હતા. માતા જુદા જુદા હતા પણ પિતાશ્રી બંનેના હઝરત શેરે ખુદા હતા. શેર રબ્બાનીના પુત્ર અને હઝરત ઇમામ હુસૈનના ભાઈ, કેવું માન, કેટલી મોટાઈ કહેવાય અને કેટલી શ્રેષ્ઠતા. તેમ છતાં આપ માનશો, એમણે કદી પણ પોતાને હઝરત ઇમામ હુસૈનના ભાઈ તરીકે પ્રસિદ્ધ ન કર્યા, ન તો કદી હઝરત સરકાર મૌલાના હુસૈનને ભાઈ તરીકે સંબોધ્યા. બાહુઓ કપાઈ જતા અને આંખમાં તીર લાગતા જ્યારે જખમોથી છેદાઈને ભૂમિ પર ઢળી પડ્યા ત્યારે 18,000 આલમના ધણી હઝરત મૌલાના ઇમામ હુસૈન ત્યાં દોડી આવ્યા અને ધન્ય ધન્યની અંજલીઓ ફરમાવતા હઝરત અબ્બાસ પાસે બેસી ગયા. હઝરત અબ્બાસ અમલદાર આ કેમ જોઈ શકે? તેમણે કહ્યું કે યા મૌલા, ઓ મારા આકા, આ શું? વાજિબ પિસરે મુસ્તફહે નાતિક કા અદબ હૈ, કુરાન કી તરફ પાઉં કયામત હૈ ગઝબ હૈ. યા મૌલા, મારા તો હાથ નથી કે હું બેઠો થઈને આમ કરી શકું, તો યા મૌલા આપ જ ત્યાંથી ઉઠી જાઓ, હું ગુનેગાર બનું છું, કારણ કે આપ બોલતા કુરાન છો. અને જ્યારે બચપણમાં કુરાને કરીમના પાના ઉપર પર ઊભા થઈ ગયા હતા ત્યારે આપના નાના હઝરત નબી સાહેબે ફરમાવ્યું હતું કે એ તો કુરાન પર કુરાન છે, તો યા મૌલા હું કુરાન તરફ મારા પગ કેમ રાખું? દુનિયા અને આખરતના સમ્રાટ હઝરત ઇમામ હુસૈન ઊભા થયા અને હઝરત અબ્બાસ અલમદારની આંખો હઝરત ઇમામ અલૈહિ સલામના દીદારમાં જ ડૂબી અને હંમેશ માટે બંધ થઈ ગઈ. શહાદતનો જામ તેમણે ગટગટાવ્યો. મર્દે મોમિન, આજે તમે જમાતખાનેથી સીધા ઘેર આવજો, દુકાને નહીં જતા. કેમ? કેમ કે આજે સાંભળ્યું છે કે અમુક કિનાખોર તમારા પર હુમલો કરવાના છે. મૌલા ન કરે ને એવું થાય તો તમે એકલા વળી પાકી અવસ્થા. અરે, એવું તો મેં પણ સાંભળ્યું છે કે મારા પર આજે અમુક માણસો હુમલો કરવાના છે અને તેઓનો ઈરાદો મને મારી જ નાખવાનો છે. પણ તને ખબર છે આજની રાત કઈ રાત છે? આજનો દિવસ કયો દિવસ છે? આજનો દિવસ એ છે 9મી મોહરમનો દિન, કે જે દિવસે શહીદોના શહેનશાહ, જન્નતના જવાનોના સરદાર અને કરબલાના કર્મવીર ઇસ્લામને માટે પોતાના નાનાના બાગમાં માળી તરીકે એ બાગના ફૂલઝાડોને ખૂનથી પોતાના લોહીથી સિંચવા કરબલાની ભૂમિ પર તત્તર હતા. આજથી 1300 વર્ષ પહેલાં આજની રાત્રે હઝરત ઇમામ હુસૈન પોતાના સ્વજનો, સાથીઓ અને ફિદાઈઓ સહિત હકની રાહમાં પ્રાણ અર્પણ કરવા કટિબદ્ધ થયા હતા. આવી મુબારક રાતના મારા પર હુમલો થાય તો એનાથી રૂડું બીજું શું જોઈએ? અને એ ઇમામે જમાનને ખાતર એથી વધુ મંગલ અવસર બીજો કયો હોય? તારે જરા પણ ડરવું નહીં, અને હું એકલો નથી. મારો મૌલા મારી શહાદતથી પણ નજદીક છે. મારી અવસ્થા પાકી છે એ સાચું છે, પણ તેથી શું થયું? કરબલાના મેદાનમાં મૌલાને માટે મસ્તક કુરબાન કરનારાઓમાં એક વૃદ્ધ ફિદાઈ પણ હતા કે જેમનું નામ હબીબ ઇબને મઝાહિર હતું. તેઓએ આ પ્રસંગે રણમાં લડતા બુઢાપાની નિર્બળતાઓ ખંખેરી નાખી ને તરવરતા યુવાન માફક જેહાદ કરી હતી. ઉપલી વાતચીત આજથી લગભગ 50 વર્ષ પહેલાંની છે, જે કાઠિયાવાડની વિશ્વવિખ્યાત ભાવનગર જમાતના સરદાર વારસ ઈસાભાઈ નાનજી મરહુમો મગફૂર તથા તેમના ધર્મપત્ની વચ્ચે થતી હતી. વારસ સાહેબ ઈસાભાઈને મહાન 48મા ઇમામ હઝરત મૌલાના સુલતાન મુહમ્મદ શાહ સાહેબે ફરમાવેલ કે વારસ ઇમામ નૂરનો વાવટો હતો. એ નૂરના વાવટાની વાત છે કે જેમણે જમાતના દીન, ઈમાન, સંગઠન અને અસ્મિતતાનું રક્ષણ કર્યું હતું. એ જેહાદ મનોબળ, વાણી અને પ્રેમના હથિયારથી લડાયેલ હતી. દીને હકને માટે કલમ, જબાન અથવા ધનથી પણ જે જંગ કરવામાં આવે છે તે પણ જેહાદ કહેવાય છે. વારસ સાહેબના ચારિત્રનો એ પ્રભાવ હતો કે તેમને પોતાની જમાત તો ઠીક, પણ બીજી કોમના માણસો, અરે જનતા સુદ્ધા વારસ સાહેબના નામે સંબોધતા હતા. તેમણે પોતાના ઈમાન, ચારિત્ર, મનોબળ અને પ્રેમ વડે જમાતના દિલો જીતી લીધા હતા અને ફિતનાની જ્વાળો વચ્ચે તેઓ અડીખમ અણનમ ઊભા રહ્યા હતા. આખરે ફિતનાખોરોએ વારસ સાહેબ પર હુમલો કરવાનું નક્કી કર્યું, કારણ કે તેઓની ધારણા હતી કે વારસ ઈસા આખી જમાતની ચોતરફ ગઢ માફક છે. એ ગઢને જ તોડી પાડીએ તો પછી આપણને રોકનાર ટોકનાર કોઈ નહીં રહે. વારસ સાહેબનો નિત્યક્રમ હતો કે રાત્રે જમાતખાનેથી ફારેક થઈને પોતાની દુકાને જતા અને ત્યાં માલ વેચાણ, લેવડ દેવડ વગેરેનો મેળ મેળવીને પછી ઘેર આવતા હતા. 9મી મોહરમના તેમને બાતમી મળી કે રાત્રે તમે દુકાનેથી ઘેર જશો એ વખતે રસ્તામાં તમારા પર હુમલો થવાનો છે. તૈયારી બહુ મોટે પાયે થઈ છે અને આજે બહુ સંભાળજો, ચેતીને રહેજો. વારસ સાહેબ હસ્યા. એક મર્દ મોમિનને શહીદ કરવા બાતિલ પરસ્તોને કેટલી ભારે તૈયારી કરવી પડે છે તેનો સાક્ષી અમારો ઇતિહાસ છે. દુનિયાની બધી પ્રગતિમાન કોમોના ઇતિહાસે આ વાત વારંવાર દોહરાવે છે. પણ મર્દ મોમિનને તેની કશી પરવા નથી હોતી. તેને તો જીવનમાં પણ આનંદ છે, મૃત્યુમાં પણ મંગળ છે. અને એવા મોમિનો માટે જ કહેવાયું છે કે મૃત્યુ મરી ગયું રે લોલ. અમુક પંજેભાઈઓએ કહ્યું કે વારસ બાપુ, અમે સાથે આવવા માંગીએ છીએ, આજ આપને એકલા નહીં જવા દઈએ. અરે મારા ભાઈઓ, ધન્ય છે તમારી મારા પ્રત્યેની લાગણીને, પણ મારે કોઈની જરૂર નથી. જેને મહાન અલ્લાહ બચાવવા ચાહે છે તેને મારવા આખી સૃષ્ટિની મોટામાં મોટી તાકાત પણ અસમર્થ છે, અને જેને મૌલા મારવા ચાહે છે તેને બચાવવાની કોઈની તાકાત નથી. તમે તમારે પોતપોતાને ઘેર જાઓ. છતાં પંજે ભાઈઓમાંથી અમુક તો ખોજાવાડના દરવાજા સુધી ગયા અને વારસ સાહેબના મક્કમ નિર્ણય અને આજ્ઞાથી પછી પાછા વળ્યા. વારસ સાહેબને અંગત દ્વેષ કોઈ પ્રત્યે ન હતો, કોમ પર કોમ બધા પ્રત્યે માયા, મમતા અને હમદર્દી હતા, છતાં તેમના શત્રુઓ કેમ પેદા થયા? કારણ કે વારસ સાહેબના હાથમાં દિનનો વાવટો હતો, ભલકે વારસ પોતે જ નૂરના વાવટા હતા. આવા નૂરના વાવટાઓ મુલ્કે મુલ્કમાં હર જમાનામાં ફરકતા હોય છે. આવા નૂરના વાવટાઓ બહુ બુલંદ કિરદારના માલિક હોય છે. તેઓ કદી નીચા નમતા નથી, અને અગર નમે છે તો નૂરને જ નમે છે. મઝહબે ઇસ્માઇલી યાના એ અમર વાવટાઓ, મૌલાના વાવટાઓ, ઇમામના વાવટાઓ અને અકીદતના વાવટાઓ, એવા ઘણા કાર્યો છે કે જે કરવાથી અલ્લાહની રહેમત નાઝિલ થાય છે. આ બધા કાર્યોમાં એક કાર્ય એ પણ છે કે ખુદાતા દોસ્તોની વાતો કરવી, એકબીજાને સંભળાવવી. હઝરત અમીરુલ મોમિનીન મુશ્કિલ કુશા જનાબ અલી મુર્તુઝાના મુબારક કલામો અત્રે રજૂ કરવાની લાલચ સાયરા નથી રોકી શકતો. ઓલિયા ખુદા કી બાતે કરો કે રહેમત રબ કી હોવે નાઝિલ, જિને કુફ્ર તોડા ઓર દિન જગાયા, વલી સબ નબીઓ કે કામિલ. ખુદાના દોસ્તોમાંના એક વારસ ઈસાભાઈ હતા. ફિતનાખોરોના વાવંટોળના ઝપાટાઓ વચ્ચે પોતાના તથા પોતાની જમાતના ઇમામને ગિરનારના પહાડ સમ અણનમ અડીખમ મુસ્તકીમ રાખનાર એ નરવીર અને દિને હકના ધ્વજધારી વારસ સાહેબ પોતાની દુકાનેથી કામ પતાવી સ્વસ્થ ચિત્તે પાછા વળ્યા. દુશ્મનો તાકમાં જ બેઠા હતા, સોચતા હતા, મોરચા ગોઠવતા હતા. કોઈના હાથમાં લાઠી તો કોઈના હાથમાં અણીદાર હથિયાર, તો કોઈ પથ્થરથી સજ્જ હતા. આવે છે, આવે છે, વારસ સાહેબ આવી રહ્યા. વિરોધીઓમાં બૂમ ઉઠી અને હલચલ મચી ગઈ. ઝબાન અને દિલથી મૌલાના મુબારક નામના રસ ઘૂંટડા ઉતારતા વારસ સાહેબ નિરાંતે ચાલ્યા આવતા હતા. યા અલી, યા અલી, યા અલી કરતા ગલીના નાકામાં દાખલ થયા. દિલ સે અલી એ શેરે ખુદા કા જો નામ લે, વલ્લાહ ગિરતે ગિરતે ખુદા ઉસકો થામ લે. ખૈબર શિકન ભી શૌહરે ખૈરુન્નિસા ભી હૈ, દામાદે મુસ્તફા ભી હૈ, શેરે ખુદા ભી હૈ. બંને તરફ બેઠેલા 25-30 માણસો યંત્રવત બેઠા રહ્યા. કોઈને સડવડવાની કે હાથ પગ ઊંચો કરવાની શુદ્ધ શાન ન રહી. ઉલટાને 2-3 જણ એમ બોલી ઉઠ્યા કે કેમ વારસ સાહેબ દુકાનેથી આવતા રહ્યા, એમ ખબર અંતર પૂછ્યા. અને વારસ ઈસાભાઈ સસ્મિત વદને સૌને જવાબ દેતા આગળ વધતા ગયા. આગળ ચાલતા રહ્યા. યા અલી, યા અલી, યા અલી કરતા તેઓ એ ટોળાની વચ્ચોવચ્ચથી આગળ નીકળી ગયા અને પોતાના ઘરમાં દાખલ થયા. જીતને તારે ગગન મેં, ઇતને શત્રુ હોય, કૃપા હોય ઇમામ કી પલ્લા પકડે ન હોય. આવા એ નરવીર ગાઝી વારસ ઈસાભાઈ હતા. ઇમામે ઝમાનનો તેમણે હકીકી રૂહાની ઇશ્ક હૃદયમાં ઉછેર્યો હતો, અને જમાતોના હૃદયોમાં પણ તેના બીજ વાવેલા હતા. તેમને કોનો ડર હોય? હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સાહેબનું એક પવિત્ર ફરમાન લખી સમાપ્ત કરીએ. સૌથી મહત્વની વાત એ છે કે તમારા માલ, જાન, ઔલાદ અને મા બાપ બધા કરતાં હઝરત અલી અને હઝરત મોહમ્મદના ગાદી વારસો પર મોહબ્બત રાખો. હઝરત મોહમ્મદ અને હઝરત અલીના વંશ જે બિરાજે છે તેમના પર પ્યાર રાખશો તો તમને કોઈનો ડર રહેશે નહીં. મને પૂછો. શાયર ફરઝદક નામ યાદ રાખો, યાદ રાખવા જેવું નામ છે. તમે પૂછશો કે કારણ? કારણ કે તેઓ આલે નબી ઔલાદે અલીના કવિ હતા. આલે અલીની તારીફરૂપી સરસ્વતીના જાદુ તેમની ઝબાન તથા કલમમાં છલકાતા હતા. ઘણા વર્ષો પૂર્વેની વાત છે, જ્યારે આપણા ત્રીજા ઇમામ સાહેબ સરકાર અલી ઝૈનુલ આબેદીન અલ ઇસ્લામનો સમય હતો. ઉત્તમ નરશ્રેષ્ઠ ઇમામ સાહેબો એમની નસલે પાકમાંથી થવાના હોય તેઓ ઇબ્નુલ ખૈરતીન કહેવાતા હતા. જેવણ સાહેબને ઇમામતનું વચન તેમના પિતાશ્રી હઝરત ઇમામ હુસૈન અલ ઇસ્લામ તરફથી કરબલાની કર્મભૂમિ પર એવી આશીષ સાથે મળેલ હતું કે તમારી નસલમાંથી ઇમામતનો સિલસિલો તો કયામત સુધી ચાલુ રહેશે. તેવણ સાહેબ એક વખત હજના દિવસોમાં મક્કા ખાતે બિરાજતા હતા, ત્યારે સર્વે હાજી લોકો તેવણ સાહેબને બહુ જ માન આપતા હતા. જોકે મોમિનોને તો એવણ સર્વસ્વ હતા, પણ અન્ય લોકો પણ ઘણી ઇજ્જત જાળવતા હતા. માણસોના ટોળા ઊભા હોય ત્યાંથી હઝરત મૌલાના અલી ઝૈનુલ આબેદીન સાહેબ પસાર થાય તો સર્વે અદબથી ખામોશ થઈ માર્ગ કરી આપતા હતા. કોઈ કોઈ તેમના દીદાર કરી સલવાતો પડી પડી પોતાના મહાન પૈગંબર ની આલ પ્રત્યે અકીદના પુષ્પો વરસાવતા હતા. એ જ જમાનામાં સિરિયાના અરબો આલે રસૂલનો અર્થ સમજવામાં ઊંધે રસ્તે દોરવાયા હતા. બની ઉમૈયાવાળાઓ શરૂથી તેમના મુલ્ક પર ગવર્નર અને ખલીફા બનીને બેસી ગયા હતા, અને તેઓએ સિરિયાવાળાઓને એમ જ ઠરાવ્યું હતું કે હઝરત રસૂલિલ્લાહના નજદીકના નજદીક સગાઓ અમે જ છીએ. સિરિયાના પ્રજાજના યઝીદવાળાઓ તથા માવિયા વગેરે બની ઉમૈયાના ખાનદાનને જ અનુસરતા હતા. મૌલા મુશ્કિલ કુશા પ્રત્યે પણ તથા જનાબ ફાતેમતુઝોરા અને હઝરત હસનૈન અલૈહી ઇસ્લામ તરફ તેઓને લેશ માત્ર પણ અકીદત કે પૂજ્ય બુદ્ધિ નહોતી. બની ઉમૈયાવાળાઓમાં હિશામ બિન અબ્દુલ મલિક બિન મરવાન પણ હજ પડવા આવેલો હતો. તેની સાથે અમુક સિરિયન પ્રજાજનો પણ હતા. હઝરત મૌલાના અલી ઝૈનુલ આબેદીન સાહેબને આટલું માન અપાતું જોઈ સિરિયાના હાજી ગ્રહસ્થો અત્યંત નવાઈ પામતા હતા અને હિશામ ઈશાગ્નિમાં બળતો હતો. નવાઈ પામનારા એ કારણે નવાઈ પામતા હતા કે તેઓ જમાનાના સાહેબને ઓળખતા નહોતા. ઈર્ષાળુઓના એ કારણે બળતા હતા કે તેઓ ઓળખતા હોવા છતાં હસતની દોઝખ હૃદયમાં સંગ્રહી બેઠા હતા. આખરે સિરિયાના એક માણસે હિશામને પૂછ્યું કે આ હઝરત મૌલાના અલી ઝૈનુલ આબેદીન અલી ઇસ્લામ કોણ છે જેને બધા હિજાઝવાળાઓ આટલું બધું માન આપે છે? હિશામને થયું કે જો હું એવર્ણના પવિત્ર ખાનદાનનો સાચો પરિચય આપીશ તો અમારો દાવો નાબૂદ થઈ જશે. એટલે એણે અજાણ્યા જેવો ભાવ બતાવીને હોઠ મળી કહ્યું, કોણ જાણે કોણ હશે, હું ધારું છું મક્કા યા મદીનાનો કોઈ શાહુકાર અમીરઝાદો હશે. આ વાત થઈ ત્યારે તે લોકોની બાજુમાં કવિ ફરઝદક પણ ઉભેલા હતા. તેમનાથી આ સહન ન થયું અને પેલા પ્રશ્નકના ખભા પર હાથ મૂકીને હિશામ તરફ ઇશારો કહી કહ્યું, ભાઈ એને પૂછવાને બદલે મને પૂછો કે એવણ નામદાર સાહેબ કોણ છે. એમ કહી શાયર ફરઝદકે પોતાની મૌલિક અરબી વાણીના જાદુ બુલંદ અવાજે વહેતા મૂક્યા. તેના મુખે મૌલાની તારીફની કાવ્ય સરિતા અસ્ખલિત ધારાઓથી વહેવા લાગી. વાતાવરણ મહેકી ઉઠ્યું. દસે દિશાઓથી ધન્ય ધન્યની દાદના શબ્દો ગુંજી ઉઠ્યા. મજકૂર અરબી કાવ્યના અમુક ચૂંટી કાઢેલા અશહારનો ભાવાનુવાદ કંઈક આ પ્રમાણે છે. એવણ સાહેબના કદમોને પવિત્ર મક્કા તથા ખાના કાબાની ધરતી સારી રીતે ઓળખે છે. અલ્લાહના સર્વશ્રેષ્ઠ બંદાઓના ઇમામના એ રાજકુમાર છે. અરે હઝરત પૈગંબર તેમના નાના છે, જેમની કૃપાથી મારી કલમ અને જબાન પર અલ્લાહની રહેમત વરસે છે. દુનિયાના શ્રેષ્ઠતર સન્નારી જનાબ ફાતેમતુઝોહરા ખાતુને જન્નત, સૈયદ તુનિસ્સા ખૈરુન્નિસ્સા એમના માતા મહી છે, અને જેમની તલવારે દિનના દુશ્મનો પર કયામત વરસાવી એવા વસીએ રસૂલ હઝરત મૌલા મુશ્કિલ ખુશા તેમના પિતામહ છે. જેમના નાનાની મહત્વતાનો સ્વીકાર સર્વે પૈગંબરોની મહત્તાઓએ કરેલ છે, અને એવણની ઉમ્મતની મોટાઈ અન્ય સર્વે ઉમ્મતોએ સ્વીકારી છે એવા નબીઓના મુકુટમણી સલ્લલ્લાહ અલૈહી વસલમના એવણ ખોળાના ખેલનારા છે. ઇઝ્ઝતના દિવ્ય શિખર પર એમના ઊંચેરા આવાસ છે, જેની ઊંચાઈને દુનિયામાં કોઈ આંબી શક્યું નથી. સમસ્ત સૃષ્ટિ તેમના અહેસાન નીચે દબાયેલી છે. તેમની જ મહાકૃપાના સૂર્યના કિરણોથી અજ્ઞાન, પાપ, કુફ્ર અને ઝુલ્મના તિમિર દળ ભૂંસાઈ ગયા છે. પછી હિશામને સંબોધીને કહ્યું, અય હિશામ, શું તું એમને નથી ઓળખતો? અફસોસ તારા દુર્ભાગ્ય પર. પણ હવે જાણી લે, ઓળખી લે કે તેવણ હઝરત પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ વ આલૈહી વસલ્લમની ઇતરત છે, આલ છે, અહેલે બૈત છે. તેવણનો પ્રભાવ હઝરત નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના મહાપ્રભાથી સંકલિત છે. સદગુણો, સંસ્કાર, સૌંદર્ય, સત્ય અને ઇશ્ક ઇલાહીના એવણ મધ્યવર્તી કેન્દ્ર છે. વળી તમે પૂછો છો કે એ કોણ છે અથવા કોણ જાણે કોણ હશે? તમો લોકોના એવા વચનો એવણ નામદારનું કંઈ પણ બગાડી શકનાર નથી. સાંભળી લ્યો કે તેમની દોસ્તી, તેમની વિલા અને તેમની મહોબ્બત મનુષ્ય માત્રનું. સાંભળી લ્યો કે તેમની દોસ્તી, તેમની વિલા અને તેમની મહોબ્બત મનુષ્ય માત્રનો ધર્મ છે અને તેમની શત્રુતા કુફર છે. તેવણ સાહેબની નજદીકીનો અર્થ જ નજાત છે. અહિશામ તથા અહિશામી પ્રશ્નક, તમોને દીન ઇસ્લામનું ધન કોના તરફથી, કોના ઘરથી પ્રાપ્ત થયું છે? એવણના પવિત્ર નાના સાહેબ, પવિત્ર દાદા સાહેબ તથા પવિત્ર પિતાજીના ઘરથી પ્રાપ્ત થયું છે અને તમે એને એટલામાં તમે ભૂલી બેઠા? એવણ આપણા પવિત્ર પૈગંબરની સાહેબની, પૈગંબર સાહેબની નિશાની છે. તેવણ મૂર્તિમંત આશીર્વાદ છે, અજોડ સરદાર છે. આ બધા કારણોને લીધે એવા કોણ કમ નસીબ હશે જેવો તેમના ઘરના ગુલામ હોવાનો ગર્વ નહીં કરે. આવા ઘણા અશઆરોથી ભરેલ પ્રશસ્ત કાવ્યરૂપી કસીદો તેણે ત્યાં હાજી સાહેબો સમક્ષ પેશ કર્યો, પણ તેઓમાં બુઝુરી હાજી કેટલા હશે અલ્લાહ જાણે. જેમ મરહૂમ અબ્દ કહી ગયા છે કે ચલો એ કાજી હુઝુરી હજકો હકીકી હુસનો જમાલ દેખે, વો સંગે અસવદિયે નૂરે વહેદત, વો દોમે કિસકો કમાલ દેખે. ખેર જેમ પણ હોય, પણ ઇમામે મૌજૂદની આ પ્રશંસાના કલમો માટે ફરઝદક વાજબી દાદના અધિકારી બની રહ્યા. પણ હિશામના ક્રોધનો પારો તેના હસદરૂપી થર્મોમીટરમાં પરાકાષ્ઠાનું લાલ નિશાન વટાવી ગયો અને તે થર્મોમીટર ફાટું ફાટું થવા લાગ્યું અને ફરઝદક તરફ જોઈને તે બોલ્યો, અય ફરઝદક, હઝરત ઝૈનુલ આબેદીનના એટલા બધા વખાણ તે કર્યા, આનાથી અડધા વખાણ પણ તે અમો ઉમવી હકેમોના પણ કદી પણ ન કર્યા. હાલાકે ઉમૈયા ખલીફાઓ તરફથી તું વર્ષાસન મેળવે છે અને કવિતાઓ પણ કરે છે, તેમ છતાં અમારી તારીફમાં તે કદી તારા જબાનને આટલી હદે છૂટી મૂકેલ નહોતી. અરે હું શું ઇમામની તારીફ કરતો હતો, મારી શું તાકાત, મારી શી લાયકાત. તેમની તારીફ તો અર્શની કંદિલોમાં ઝગમગે છે. આ બેતુલ્લાહની દિવાલો સામે જરા જો, કવિ ફરઝદક બોલ્યા. તેવણના મહાન દાદાના અવતરણ સમયે આ દિવાલો ચિરાઈ ગઈ હતી, તો પછી આપણે તો ઇન્સાન છીએ. તેવણની તારીફ કાજે આપણા દિલમાં તેમની મહોબ્બતના ચીરા ન હોવા જોઈએ? તેમના ઇશ્કના દાગ આપણા હૃદયમાં ન હોવા જોઈએ? મદીનામાં જ્યારે હુલ્લડ થયું હતું, તારા દાદા મરવાનની જામ જોખમમાં હતી. એવા કપરા સમયે તારા દાદાને તથા તમો સર્વેને કોના ઘરનો આશરો મળ્યો હતો? ફરઝદકે વધુ જોશપૂર્વક કહ્યું અને પોતાના બંને હાથોની આંગળીઓ મિલાવી આંખોને અડાડી અદબથી ચૂમીને બોલ્યા કે હઝરત મૌલાના અલી ઝૈનુલ આબિદીન અલી ઇસ્લામ સાહેબના ઘરમાં પના લઈ તમો બધા બચી ગયા હતા, એ વાત શું એટલી વારમાં ભૂલી ગયા? અને તમારી તારીફ, તેની તારીફ ક્યાં અને તમારી તારીફ ક્યાં? અય હિશામ, તેમના પિતા જેવા તમારા પિતા હતા, તેમના દાદા જેવા તમારા દાદા, જે મર્તબો તેમના માતા મહિનો છે તે તમારા દાદીનો હતો, તેમના નાના જેવા તમારા નાના હતા? બતાવો, કહો કે હતા તો હું તમારી તારીફ કરું. પણ અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, તેમના જેવા અને તેવણ ઇમામ સાહેબના પૂજ્ય વડવાઓ જેવા કોઈ થયા નથી અને થવાના પણ નથી. આ બધા સંવાદ દરમિયાન હઝરત મૌલાના અલી ઝૈનુલ આબિદીન સાહેબ દુનિયા બહાને હાજર ન હતા, પણ અમુક સમય બાદ તેમને ખબર મળ્યા. તે ઉપરાંત તેવણને એ પણ જાણવા મળ્યું કે ઉમવી દરબાર તરફથી ફરઝદકનું વર્ષાસન બંધ કરવામાં આવ્યું છે અને મક્કા તથા મદીનાની દરમિયાન અસફાનના કેદખાનામાં તેમને કેદ કરવામાં આવ્યા છે. ત્યારે તેવણ પાક ઇમામ સાહેબે પોતાના એ શાયરને 12,000 દિરહમ બક્ષિસના મોકલાવ્યા. કવિ ફરઝદકે એ રકમ હઝરત મૌલાના ઇમામ ઝૈનુલ આબેદીનની ખિદમતમાં પાછી મોકલાવી અને નમ્ર ગુઝારિશ પણ કહેવરાવી કે યા મોલા, મેં આપની તથા આપના પૂજ્ય વડવાઓની પ્રશંસા નાણાં વાસ્તે નહોતી કરી, ફક્ત ખુદા અને તેના રસૂલની ખુશનુદી માટે એ કસીદો તૈયાર કર્યો અને બોલ્યો હતો. એના જવાબમાં હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન અલ ઇસ્લામ સાહેબે તે રકમનો સ્વીકાર ન કરતા પાછી ફરઝદકને મોકલાવીને ફરમાવ્યું કે અમો અહેલે બૈત દીધેલા દાન પાછા નથી લેતા, માટે તમો જરૂર એ રકમ સ્વીકારી લ્યો. ફરઝદકે તે રકમ સ્વીકારી. તે બાદ તેમને ઉમવી ખલીફાના દરબારમાંથી 1,000 દિરહમનું વર્ષાસન મળતું તે બંધ થતાં ઇમામ સાહેબ તરફથી તેને 2,000 દિરહમની વાર્ષિક બક્ષિસ મળવા લાગી. કવિ ફઝદકને ઉમૈયા લોકોએ બસરામાં હદ પાર કર્યો તો ત્યાં પણ ઇમામ સાહેબની બક્ષિશ ચાલુ રહી. જીવન પર્યંત પાક ઇમામ સાહેબે તેના પર આર્થિક અને રૂહાની બરકતોના વરસાદ વરસાવ્યા. આપણા ઇમામ એવા સખી દિલ છે અને તેઓ પોતાના સેવકોને આ રીતે બેનિયાઝ બનાવે છે. અંતમાં અબ્દના ત્રણ શેરો સહિત સમાપ્તિ. મોમિનો દોડો પિયો કૌસર, બુઝાલો અપની પ્યાસ, સાકીએ કૌસર ખડા હૈ દેખ લો કૌસર કે પાસ, યે સખી કા ઘર હૈ યાં જાતા નહીં કોઈ નિરાશ, આ ગયા વો દિન થી જિસકી હર કસો નાકસ કો યાસ, દામને ઇમા ભરા હૈ મુસ્તફા કી આલને, કર દિયે સૈરાબ હમકો ફાતિમા કે લાલને. વસલામ. એજી મન વશ રાખો ને આપણું, અને મન જીતે સર્વે જીત, જેણે મુનિવરે મન વશ રાખ્યા ગુર કહે સાચી તેની પ્રીત. એજી મન તો મહાબલવંત છે અને જોધ જોરાવર જામ, મન જીતે સર્વે જીતશો ભાઈ મનની હાણે હાણ. એજી મને ભૂલાવ્યા 14 લોકને, 14 લોક જીતે રે મન, જેણે મુનિવરે મન ચિત્ત વશ રાખ્યા ભાઈ તાકું ધનો ધન. એજે વિખ વાસના જારે ગલે તારે મન વશ જ થાય, પેર સદર દિન એમ જ ભણે. ઇસ્માઇલિયતનો રંગ. ચાલને બા આપણે પણ મુંબઈ જઈએ, હે બા ચાલને, યા અલી બાપાના દીદાર કરવા મુંબઈ જઈએ. હા બેટા, આપણે યા અલી બાપાના દીદાર કરવા જાશું હો, પણ બા ક્યારે? કાલે સવારે જાશું હો બેટા. બા તું તો રોજ કાલ કાલ કરે છે, પણ તારી તો કાલ ક્યારેય થતી નથી. ઉપલી વાતચીત એક ગરીબ ઇસ્માઇલી વિધવા અને તેના 6-7 વર્ષના દીકરા વચ્ચેની છે. મુંબઈથી પુના જવાના રસ્તે ગાડા માર્ગ એક નાનું ગામડું આવેલું છે. ત્યાં એક જ ઇસ્માઇલી કુટુંબ રહેતું. નાની એવી હાટડી ને પછવાડે ઘર, દુકાને બાઈ પોતે બેસતી, ધણી ગુજરી ગયેલ. બાઈ પોતાના નાના બાળકને એના મહરૂમ પતિની એકમાત્ર યાદગીરીને ઉછેરવા પાછળ પોતાનો રંડાપો ગાળવાનો નિશ્ચય કર્યો હતો. પોતે મૌલાની મોમન બાઈ હતી, જેની માતા મોમન છે તેના સંતાનો પણ મોમન જ થાય. ઘરમાં એ પોતાના બાળકના દિમાગમાં ઇસ્માઇલિયતની અમી સિંચન કરતી રહી હતી. 3 વખતની દુઆ, પીરોના જ્ઞાન, મૌલાના નામની તસ્બી વગેરે વગેરે ઇસ્માઇલી મઝહબની પ્રણાલિકાઓથી તે પોતાના બાળકને વાકેફ કરી રહી હતી. નામદાર શાહજાદા અલી સલમાન ખાન અલીસ્લામ સાહેબના શબ્દોમાં કહીએ તો તેણી એને ઇસ્માઇલિયતના રંગમાં રંગી રહી હતી. અને ઇસ્માઇલિયતનો રંગ કેવો પાકો હોય છે એ તો ખબર છે ને? આ જાણવા માટે વારસ રહીમ બસરિયા કે વારસ ઇસ્માઇલભાઈ જૂનાગઢવાળા, અથવા વારસ ઈસા નાનજી ભાવનગરવાળા, અથવા પીર સબઝાલીના વૃત્તાંતો વાંચજો તો તમને ખબર પડશે કે ઇસ્માઇલિયતનો રંગ કેવો હોય છે. એ બધાઓને એવા અદ્ભુત ઇસ્માઇલિયતના રંગે રંગી દેનારી તેમની માતાઓ જ હતી. છોકરાને તો 4-5 વર્ષની ઉંમરમાં જ મૌલાના નામનો રંગ લાગ્યો. હાલતા ચાલતા ઉઠતા બેસતા બસ તેની જબાન પર કાં તો યા અલી, યા અલીનું રટણ હોય, કાં તો પીરના કોઈ જ્ઞાનની કડી મધુર મધુર સ્વરે ગણગણતો હોય. નાનું એવું ધૂળિયું ગામડું, તેમાં એક નહીં જેવી નિશાળમાં માન માન પોતાની માતૃભાષા ગુજરાતીને છાતીએ વળગાડી, સાચવી સંભાળીને જતન કરતા કરતા એ 6-1 વર્ષનો થયો. અને એક દિવસે સમાચાર મળ્યા. મુંબઈથી તેમની દૂરની ફોઈનો કાગળ હતો. તેમાં લખ્યું હતું કે મૌલા 1-2 દિવસમાં મુંબઈમાં પધારવાના છે અને તમે પણ દીદાર કરવા જરૂર આવજો. આ કાગળ વાંચતા વાંચતા બાઈની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. એ આંસુ હરખના પણ હતા અને વિયોગના પણ હતા. કેટલાય વર્ષો થયા મૌલાના જાહેરી દીદાર નહોતા કર્યા. 7-8 વર્ષ પહેલાં મરૂમ પતિ સાથે અહીંના એક કોસ્થી જમીનદારની મોટરમાં બેસીને પૂના ખાતે મા બાપના દીદાર કરવા ગયા હતા. બસ એ જ છેલ્લા જાહેરી દીદાર હતા. એ વખતે આ છોકરાનો જન્મ પણ નહોતો. એ વખતના સંસ્મરણો તેને યાદ આવી ગયા. છોકરો તેની ગોદમાં બેઠો બેઠો કાલા કાલા મધુર શબ્દોથી પીર વાણી ગણગણી રહ્યો હતો. એજે આસમાની તંબલ વાજ્યા, સ્વામી તમે ભલે આયા જી, હસનતા ને ખેલનતા આવ્યા, કોટડિયા ઉઘડ્યા જી, એણી રે કોટડીએ ગુરનર બેસનતા, કેણે નજરે શું દીઠા જી, જેણે હૃદયમાં ઓળખ્યા તેના હૈડામાં બેઠા જી. વળી તને કંઈ યાદ આવી જતા તે બોલી ઉઠ્યો, બા બા કોનો કાગળ છે, ફૈબાનો છે, હે શું લખે છે? બેટા મોલા બાપા મુંબઈ પધારવાના છે ને આપણને તેડાવે છે. એમ કે મોલા પધારે છે, યાલી બાપા પધારે છે. જાણે કેમ યાલી બાપા તેના આંગણામાં જ આવીને ઊભા હોય એમ છોકરો તો ઠેક ઠેકાણે ફરતો કૂદી કૂદીને પોતાનો આનંદ જાહેર કરવા લાગ્યો અને માથું આમથી તેમ કરતો નાચવા લાગ્યો. મૌલાના આગમનના સમાચારથી ક્યાં ઇસ્માઇલીનું હૈયું આનંદથી નાચી ન ઉઠે? કોણ હશે એવો હૈયા ફૂટો જે હાજર ઇમામના આગમનના સમાચારો સાંભળી સ્વસ્થ બેઠો રહે? અરે ખુદ પીરો પણ નાચી ઉઠ્યા છે ને, ખોટી વાત છે? પીર સદરદીન પણ એ સમાચારો આપનારનું હજાર હજાર હાથોથી અભિવાદન કરતા બોલી ઉઠ્યા છે કે શામકું આવંતા જો કહે તાકું લાખ વધાઈ, પાંચ સખી કેરો વાલમો તેને મિલ્યો રે ભાઈ. સમજ્યા ને? એક બે નહીં, સો બસો નહીં, પણ લાખ લાખ મુબારકી, લાખ લાખ વધાઈઓ. બા ચાલો પેટી બિસ્તરા તૈયાર કરો, ચાલો મુંબઈ જઈએ, ચાલો મુંબઈ જઈએ. બસ છોકરાને તો રાત દિવસ એ જ ધૂન લાગી. તે એક તો એના નામનો દીવાનો હતો જ, ને એમાં વળી એ નામનો ધણી પોતે મુંબઈ આવી રહ્યો હતો, અને મુંબઈ ક્યાં છેટું હતું, આ રહ્યું મુંબઈ. છોકરાને તો બરાબરની તાળી લાગી ગઈ. કેવો સદભાગી હશે એ મહારાષ્ટ્રના એક ધૂળિયા નાના ખોબા જેવડા ગામડાનો વતની એ ઇસ્માઇલી બાળક જેને મૌલાના દીદારની ધૂન લાગી ગઈ. લાગી લાગી સબ કહે, લાગી હોય સો રોય, દૂજી લાગી જૂઠ હૈ બાત કહે સબ કોઈ. આ તો નથી ધરાઈનો ધાન ખાતો કે નથી પૂરી નિંદર કરતો, બસ એક જ સૂત્ર તેણે તો અપનાવી લીધેલું કે ચલો મુંબઈ. પણ તેની વિધવા માં બિચારી વિચાર કરે છે, યા મૌલા આ ગરીબી, આ વૈધવ્ય, કોઈ નજીકનું સગું ન મળે, મુંબઈ સુધી પોગવાની ને પાછા વળવાની વાટ ખર્ચીનો જોગ ક્યાંથી કરવો? યા મૌલા ને આ છોકરો તારા દીદારની રડ લઈને બેઠો છે. કુછ નહીં સામા સફર કા, પાસ દોલત હૈ ન માલ, કિસ તરફ જાકે મદીના આપકા દેખું જમાલ. બેટા જાશું હો, પણ ભૈલા તને સાચી વાત કહું, માં બોલી, આપણે મુંબઈ જવાની જરૂર જ નથી. મા બાપ આપણે ઘેર પધારશે દીદાર દેવા. બાઈથી બોલતા તો બોલાઈ ગયું, જાણે મૌલાએ જ એ વેણ એના મોઢામાંથી કઢાવ્યું. પણ એને પોતાને કેટલો બધો ક્યાં ભરોસો હતો. એણે તો ફક્ત છોકરાને ફોસલાવવા માટે જ કહ્યું હતું. પણ છોકરાએ એ વાત સાચી માનીને પોતાના નિર્મળ નિર્દોષ ને નિષ્પાપ હૈયામાં લોઢાના અક્ષરે અંકિત કરી દીધી. હે બા મૌલા આપણે ઘેર પધારશે? હા બેટા, મેં સાંભળ્યું છે કે જેને મુંબઈ કે પુના લગી પૂગવાની હિંમત નહીં હોય એવા મુરુદોને ઘેર મૌલા પોતે પધારીને દીદાર નસીબ કરશે, માએ ભોળા ભાવે કહ્યું. ને છોકરાએ તદ્દન સાચું માની લીધું. ત્યારથી એ મૂંગો મંતર બની ગયો. બાને પૂછવાનું તેણે બંધ કરી દીધું, પણ મનમાં સોરવાયા કરે. મનમાં ને મનમાં હજાર જાતના કલ્પનાના ઘોડા દોડાવતો આખરે થાકીને રાત્રે નિંદ્રાધીન થઈ જાય. પણ વળી અધરાત મધરાતે તે ઝબકીને જાગી જાય. તેને એવા ભણકારા વાગે કે જાણે મોલા બાપા તેના ઘરનું બારણું ખખડાવી રહ્યા છે. ઉઘાડો ઉઘાડો, તારી બાને ઉઠાડ, હું આવી ગયો છું. છોકરો ઠેકડો મારીને બાના પડખામાંથી ઉતરી દરવાજા તરફ દોડે. અરે ક્યાં જાસ? બા પૂછે. બા જલ્દી દોડ, મોલા બાપા બહાર અવાજ દઈ રહ્યા છે, ઉઠને, ઊભી થાને, બાબુ 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 એમ સાદ પાડી રહ્યા છે. બાબુ સુઈ જા, મોલા બાપા આમ ન આવે બેટા, એ તો આવશે તો આપણને અગાઉથી ખબર પડશે. તને મેં ઓલું જ્ઞાન નથી શીખવાડ્યું, સ્વામીજી આવ્યાના અવાજ હોવા એવા આગળ થકી કીધા તમને જાણજી. આ એ વાતનો બાકીનો હિસ્સો ટેપ નંબર 4 માં ચાલુ રહેશે.